એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરીશું જે આપણને સૌને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે, ભલે આપણે એના વિશે બહુ વિચાર્યું ન હોય.
હા, સમુદ્રના મોજાની વાત છે.
બરાબર. અને આપણે ફ્રેડરિક રાઇકલિનના પુસ્તક વેવ્સ એનર્જી જીઓલોજી એન્ડ હ્યુમન હિસ્ટ્રીની સફર કરીશું.
અને આ છે ને ખાલી દરિયા કિનારે દેખાતા પાણીના ઉછાળાની જ વાત નથી. આ પુસ્તક તો મોજાને એકદમ અલગ રીતે જુએ છે. ઉર્જા, પૃથ્વીનું ઘડતર, આપણો ઇતિહાસ, આ બધા સાથે એને જોડે છે. અને આજકાલ જુઓ ને, ક્લાઇમેટ ચેન્જ અને દરિયાઈ ફેરફારોની આટલી બધી વાતો થાય છે.
સાચી વાત છે.
એટલે મોજાને સમજવાય હવે વધારે અગત્યનું બની ગયું છે, ખરું ને?
ચોક્કસ. તો શરૂઆત કરીએ લેખકથી. ફ્રેડરિક રાઇકલિન કોણ છે? એમનો પરિચય પણ રસપ્રદ લાગે છે.
હા, એ માત્ર એક જાણીતા ભૌતિક સમુદ્રશાસ્ત્રી એટલે કે ફિઝિકલ ઓશનોગ્રાફર નથી, જેમણે પેલા ભયાનક રોગ વેવ્સ અને સુનામી પર કામ કર્યું છે.
ઓકે.
એમની ખાસ વાત એ છે કે તેઓ માત્ર લેબમાં બેસી રહેનારા વૈજ્ઞાનિક નથી. રાઇકલિન પોતે દરિયાના માણસ છે.
એમ?
હા, એ ઉત્સુક સર્ફર છે, નાવિક છે, દરિયો ખેડનારા છે. એમણે દાયકાઓ સુધી મોજાને ખાલી ડેટા કે આંકડા તરીકે નથી જોયા, પણ પ્રકૃતિની એક જીવંત ધબકતી શક્તિ તરીકે અનુભવ્યા છે. અને આ જે અનુભવ અને વિજ્ઞાનનું મિશ્રણ છે ને,
એ જ એમને ખાસ બનાવે છે.
બરાબર. એમના લખાણને એ જ અનોખું અને વાંચવા જેવું બનાવે છે. અઘરા વિજ્ઞાનને પણ જાણે વાર્તા કહેતા હોય એમ સમજાવે.
સરસ. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મતલબ રાઇકલિન આપણને મોજા વિશે શું નવું શીખવે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ ખરેખર આપણી સમજ બદલી નાખે એવો છે. રાઇકલિન કહે છે કે મોજું એ પાણીની હિલચલ નથી.
પાણીની હિલચલ નથી તો શું છે?
એ પાણી મારફતે થતી ઊર્જાની હિલચલ છે.
ઊર્જાની?
હા હા. પવન જ્યારે સમુદ્ર પર વાય ત્યારે એ પોતાની શક્તિ ઊર્જા પાણીને આપે છે, અને આ ઊર્જા મોજા બનીને પેલું પાણી નહીં પણ ઊર્જા પોતે હજારો માઇલ દૂર સુધી જાય છે.
અરે વાહ. એટલે આપણે જ્યારે કિનારે ઊભા રહીને મોજું જોઈએ છે ત્યારે ખરેખર તો દૂર ક્યાંક થયેલા તોફાનની ઊર્જા જોઈ રહ્યા છે.
બરાબર સમજ્યા. આ જ વાત છે. અને આ પુસ્તક આ ઊર્જાની આખી મુસાફરીને અનુસરે છે.
કેવી રીતે?
કેવી રીતે? તોફાનમાં મોજા જન્મે, પછી ઊંડા દરિયામાં એ કેવી રીતે વ્યવસ્થિત સ્વેલ બનીને આગળ વધે.
સ્વેલ?
હા, સ્વેલ એટલે પેલું લાંબુ ઊંડું શક્તિશાળી મોજું જે કિનારા તરફ આવતું દેખાય, અને પછી કિનારે આવીને એ કેવી રીતે પોતાની ઊર્જા છોડે છે જેનાથી કિનારાનું ઘડતર થાય, એ બધું જ. એટલે પુસ્તક મોજાને ખાલી ભૌતિક ઘટના નથી ગણતું, એને ભૂસ્તરશાસ્ત્ર, જીવવિજ્ઞાન, માનવ ઇતિહાસ, સંસ્કૃતિ બધા સાથે જોડે છે.
એટલે લેખકનો પ્રયાસ એ છે કે આપણે મોજાને ખાલી જોઈએ નહીં પણ સમજીએ.
હા, અને એની પાછળની શક્તિ અને જે વાર્તા છુપાયેલી છે તેને ઓળખીએ.
બહુ રસપ્રદ. ચાલો તો આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના મુખ્ય મુદ્દાઓ કયા છે? શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત છે ને એ વિજ્ઞાનથી નથી થતી, એ થાય છે આશ્ચર્યથી, કુદરત પ્રત્યેના આપણા લગાવથી.
ઓકે.
લેખક આપણને દરિયા કિનારે લઈ જાય છે અને પેલો સવાલ પૂછે છે કે આ મોજા શું છે. પછી વિજ્ઞાનમાં ઉતરે છે અને પહેલો જ મોટો બોધપાઠ આપે છે જે આપણે હમણાં વાત કરી,
પેલી ઊર્જાવાળી વાત.
હા, કે મોજું એ પાણી નથી જે મુસાફરી કરે છે, પણ ઊર્જા છે જે પાણી મારફતે મુસાફરી કરે છે. પાણીના કણો તો લગભગ પોતાની જગ્યાએ જ ગોળ ગોળ ફરે છે, જાણે નાની ચકડોળમાં બેઠા હોય, પણ ઊર્જાને આગળ ધકેલે છે.
આ સમજવું ખરેખર ક્રાંતિકારી છે. પછી એ ઊર્જાનું શું થાય છે? એ ક્યાં જાય છે?
એ ઊર્જા જે પવને આપી છે તે ઊંડા સમુદ્રોમાં લાંબી લાંબી મુસાફરી કરે છે. તોફાનમાં તો શરૂઆતમાં બધા મોજા અસ્તવ્યસ્ત હોય.
હા, જોયું છે.
પણ જેમ જેમ એ દૂર જાય તેમ તેમ એ વ્યવસ્થિત અને શક્તિશાળી તરંગોમાં ફેરવાય છે. એને જ સ્વેલ કહે છે.
અને આવું કેમ થાય છે?
એમાં ડિસ્પર્ઝનની પ્રક્રિયા કામ કરે છે. એને આમ સમજો, જાણે અલગ અલગ દોડવીરો દોડવાનું શરૂ કરે, પણ જે સૌથી ઝડપી હોય અને લાંબા ડગલા ભરે એ સૌથી આગળ નીકળી જાય ને.
હા, બરાબર.
બસ એમ જ, સૌથી લાંબા અને ઝડપી મોજા સૌથી પહેલા દૂરના કિનારા સુધી પહોંચે છે. આ બતાવે છે કે મોજા ઊર્જાના કેટલા જબરજસ્ત વાહક છે,
કેટલા કાર્યક્ષમ.
હા, વિચારો, છેક દક્ષિણ મહાસાગરના તોફાનની ઊર્જા હજારો માઇલ દૂર આપણા ગુજરાતના કિનારા સુધી પહોંચી શકે છે.
અદ્ભુત. પણ બધા મોજા આવા પવનથી જ બને છે કે પછી બીજા પ્રકાર પણ હોય? પેલી સુનામીની વાત હતી.
હા, અને અહીં વાત વધુ ગંભીર અને કહેવાય ને રોમાંચક પણ બને છે. પુસ્તક જુદા જુદા પ્રકારના મોજાની વાત કરે છે અને સુનામી એમાં સૌથી ભયાનક છે. લેખક ખાસ સ્પષ્ટ કરે છે કે સુનામી એ ભરતીના મોજા નથી હોતા જે ઘણા લોકો માને છે.
તો એ શેનાથી થાય છે?
એની ઉત્પત્તિ સમુદ્રના તળિયે થાય. કોઈ મોટો ધરતીકંપ, જ્વાળામુખી ફાટે કે પછી પાણીની નીચે બહુ મોટો પહાડ ધસી પડે, એનાથી.
ઓહો.
અને એની ખાસિયત એ છે કે ઊંડા દરિયામાં હોય ને ત્યારે એની ઊંચાઈ ખાસ ન હોય, પણ એની ગતિ ભયાનક હોય, જેટ વિમાન જેટલી. અને એની તરંગ લંબાઈ, એટલે કે બે મોજા વચ્ચેનું અંતર, સેંકડો કિલોમીટર હોય.
બાપરે.
અને જેવું એ કિનારા પાસે છીછરા પાણીમાં આવે એટલે અચાનક વિકરાળ રૂપ લઈ લે. 2004માં હિન્દ મહાસાગરમાં જે આવ્યું હતું.
હા, એ તો યાદ છે, ખૂબ દુઃખદ હતું.
એ સુનામી જ હતું.
અને પેલા રાક્ષસી મોજા રોગ વેવ્સ, એનું શું એ સાચે જ હોય?
હા, રોગ વેવ્સ પણ એક વાસ્તવિકતા છે. આ એવા અણધાર્યા એકદમ મોટા મોજા હોય છે જે આસપાસના મોજા કરતા 2-3 ઘણા ઊંચા હોય
અને એ અચાનક આવી જાય.
હા, અને મોટા મોટા જહાજોને પણ નુકસાન પહોંચાડી શકે. પહેલા તો ખલાસીઓ આની વાત કરતા તો લોકો માનતા નહીં, કહેતા કે આ તો એમની કલ્પના છે. પણ હવે વિજ્ઞાન પણ સ્વીકારે છે અને એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ સિવાય નદીઓમાં જોવા મળતા ટાઇડલ બોર્સ,
એ શું હોય છે?
એટલે ભરતી વખતે દરિયાનું પાણી નદીમાં જોરથી ધસી આવે ને ત્યારે એક મોજા જેવું બને, એની વાત છે. અને સમુદ્રની અંદર ઊંડાણમાં પાણીના અલગ અલગ ઘનતાવાળા સ્તરો પર પણ મોજા બને છે. એ આંતરિક મોજા, એ દેખાય નહીં પણ બહુ શક્તિશાળી હોય.
ઓહો, આ તો મોજાની એક આખી અલગ જ દુનિયા છે. પણ જ્યારે આ બધા મોજા કે સામાન્ય મોજા કિનારે પહોંચે છે ત્યારે શું થાય છે? લેખક એને શોર લાઇન સ્કલ્પ્ટર્સ, એટલે કે કિનારાના શિલ્પકાર કહે છે. કેમ?
બરાબર. કારણ કે કિનારો એ જગ્યા છે જ્યાં મોજાની સફર પૂરી થાય છે અને એ પોતાની બધી ઊર્જા ત્યાં છોડે છે.
કેવી રીતે?
જ્યારે મોજું ઊંડા પાણીમાંથી છીછરા પાણીમાં આવે એટલે એનો નીચેનો ભાગ તળિયા સાથે ઘસાવા માંડે, એટલે એ ધીમું પડે. પણ પાછળથી આવતી ઊર્જા એને ધક્કો મારે એટલે એ ઊંચું થાય અને છેવટે તૂટી પડે, જેને આપણે સર્ફ કહીએ છીએ.
પેલું સફેદ ફીણવાળું મોજું.
હા, અને આ તૂટવાની ક્રિયામાં જબરદસ્ત શક્તિ છૂટી પડે છે અને આ શક્તિ જ કિનારાનું ઘડતર કરે છે.
એટલે કે કિનારો બનાવે છે.
બનાવે પણ છે અને તોડે પણ છે. એ શક્તિ ખડકોને કોતરીને ક્લિફ, એટલે કે ભેખડો અને ગુફાઓ બનાવે છે. એ થયું ધોવાણ,
ઇરોઝન.
હા,
અને એ જ શક્તિ રેતી, માટી, કાંકરાને એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ લઈ જાય છે અને જમા કરે છે.
હા,
એનાથી સુંદર મજાના બીચ બને, રેતીના લાંબા પટ્ટા બને. એ થયું નિક્ષેપણ,
ડિપોઝિશન.
એટલે જ કિનારો કાયમ એક સરખો નથી રહેતો.
બિલકુલ, એ સતત બદલાતો રહે છે, જાણે મોજા એના શિલ્પકાર ન હોય.
અને આવા સતત બદલાતા કિનારા પર જીવસૃષ્ટિ કેવી રીતે ટકે છે? પુસ્તક તો એને જીવનનું પારણું પણ કહે છે.
હા, કારણ કે મોજા ખાલી ઘડતર કે વિનાશ નથી કરતા, એ જીવનને આધાર પણ આપે છે. પેલું જે સર્ફ ઝોન છે, જ્યાં મોજા તૂટે છે ત્યાં પાણીનું સતત મંથન થાય, એટલે તેમાં ઓક્સિજન ભળે છે.
ઓકે.
અને ખાસ કરીને પેલો ભરતી ઓટ વચ્ચેનો જે વિસ્તાર છે, જેને આંતરભરતી ક્ષેત્ર, ઇન્ટરટાઇડલ ઝોન કહેવાય.
હા, જ્યાં પાણી ચડે ઉતરે.
બરાબર. ત્યાં તો જીવન અદ્ભુત રીતે ખીલેલું જોવા મળે. છીપલા, બાર્નેકલ્સ અને બીજા કેટલાય જીવો ત્યાં રહે છે. એમણે મોજાના સતત પ્રહાર સામે ટકી રહેવા માટે ખાસ અનુકૂલન કેળવ્યા હોય છે.
અરે વાહ.
મોજા પોષક તત્વો પણ ફેલાવે છે, એટલે દરિયાકાંઠાની આખી ઇકોસિસ્ટમને જીવંત રાખવામાં મોજાનો મોટો હાથ છે.
હવે થોડી માનવીની વાત કરીએ. પુસ્તકમાં સર્ફિંગનો ઉલ્લેખ છે, રાઇડિંગ ધ લિક્વિડ માઉન્ટેન્સ, એટલે કે પ્રવાહી પહાડો પર સવારી. આ તો માણસ અને મોજાનો સીધો રમતિયાળ સંબંધ થયો.
બિલકુલ, સર્ફિંગ એ માણસની મોજાની શક્તિ સાથે રમવાની, એની સાથે એક થવાની કળા છે. પુસ્તક એના ઇતિહાસમાં પણ લઈ જાય છે. છેક પ્રાચીન પોલિનેશિયામાં એનું ધાર્મિક મહત્વ હતું.
ઓ
હા, ત્યાંથી લઈને પછી ડ્યુક કહાનામોકુ જેવા લોકોએ એને દુનિયાભરમાં ફેલાવ્યો અને આજે લોકપ્રિય રમત બની ગઈ છે.
અને એનું વિજ્ઞાન પણ સમજાવે છે કે સર્ફર કેવી રીતે સરકે છે.
હા, એ પણ સમજાવે છે કે સર્ફર કેવી રીતે મોજાની ઢળતી સપાટી પર ગુરુત્વાકર્ષણ અને મોજાની ઊર્જાનો ઉપયોગ કરીને પાણી પર સરકે છે. આ માણસ અને પ્રકૃતિની શક્તિ વચ્ચેના રોમાંચક તાલમેલનું પ્રતીક છે.
પણ સર્ફિંગ તો આધુનિક કહી શકાય. પ્રાચીન સમયમાં લોકો મોજાને કેવી રીતે જોતા હશે? શું તેઓ એને સમજતા હતા? પેલું પ્રકરણ છે ને, નેવિગેટર્સ, મિથ્સ એન્ડ મેરિનર્સ.
હા, અને આ ભાગ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જૂની સંસ્કૃતિઓમાં મોજા એક સાથે ભય અને આદર બંને જગાડતા હતા.
જેમ કે
ગ્રીક દેવ પોસાઇડન, જે સમુદ્ર અને મોજાના દેવતા હતા, કે પછી નોર્સ કથાઓના પેલ દરિયાઈ દાનવો. આ બધું શું બતાવે છે? કે માણસ મોજાની શક્તિથી ડરતો પણ હતો અને એને પૂજતો પણ હતો.
બરાબર.
પણ સૌથી અદ્ભુત વાત છે પોલિનેશન નેવિગેટર્સની.
હા, એમના વિશે થોડું કહો.
આ લોકો પાસે હોકાયંત્ર નહોતું, નકશા નહોતા, છતાં એ લોકો પેસિફિક મહાસાગરના વિશાળ વિસ્તારમાં હજારો માઇલ દૂર આવેલા નાના નાના ટાપુઓ શોધી કાઢતા.
કેવી રીતે? આ તો અશક્ય લાગે.
એ લોકો સમુદ્રના સ્વેલ પેટર્નને વાંચી શકતા હતા.
વાંચી શકતા હતા મતલબ?
મતલબ કે દૂર કોઈ ટાપુ હોય તો ત્યાંથી આવતા મોજા અથડાઈને પાછા ફરે, પરાવર્તન પામે, અથવા એને આસપાસ વળી જાય, વક્રીભવન પામે. આનાથી સ્વેલની પેટર્નમાં સૂક્ષ્મ ફેરફાર આવે અને પોલિનેશન નાવિકો આ ફેરફારોને ઓળખીને કહી શકતા કે આ દિશામાં ટાપુ હોવો જોઈએ.
અવિશ્વસનીય. આ તો સદીઓના અવલોકન અને અનુભવથી જ આવે.
બરાબર. જાણે એમની પાસે કુદરતી જીપીએસ હતું. આ પરંપરાગત જ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે.
ખરેખર અદ્ભુત. પણ આજના યુગમાં તો આપણે આવું નથી કરતા. આપણે તો મોજાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરીએ છીએ, ખરું ને? પેલું ધી એન્જિનિયર્ડ કોસ્ટ પ્રકરણ આના પર જ હશે.
હા, આધુનિક ઇજનેરી એ જ કરે છે, મોજાની શક્તિને કાબૂમાં લેવાનો પ્રયાસ. બંદરોને મોટા મોજાથી બચાવવા માટે બ્રેકવોટર બનાવવામાં આવે છે.
પેલી પથ્થરની લાંબી દિવાલ જેવી રચના?
હા, પછી કિનારાનું ધોવાણ અટકાવવા માટે સી વોલ, એટલે કે દરિયાઈ દિવાલ બનાવાય છે. નદીના મુખ પાસે કે બંદરમાં રેતી જમા ન થઈ જાય એ માટે જેટી જેવી રચનાઓ કરાય છે. આડઅસરો પણ બતાવે છે.
જેવી કે?
જેમ કે તમે એક બીચને બચાવવા દિવાલ બનાવો તો કદાચ એનાથી પ્રવાહ બદલાય અને બાજુના બીચનું ધોવાણ વધી જાય.
ઓ, એટલે એક સમસ્યા હલ કરતા બીજી ઊભી થાય.
હા, આ બતાવે છે કે પ્રકૃતિની શક્તિઓ સાથે કામ પાર પાડવું કેટલું જટિલ છે. એ સતત ચાલતી વાટાઘાટ જેવું છે.
અને ભવિષ્યનું શું? ક્લાઇમેટ ચેન્જ અને આ બધું મોજાને કેવી રીતે અસર કરશે? વેવ એનર્જીની પણ વાત છે પુસ્તકમાં.
હા, છેલ્લું પ્રકરણ ભવિષ્ય તરફ જુએ છે અને એમાં બે મુખ્ય વાતો છે. એક તરફ મોજામાં રહેલી અપાર ઊર્જાનો ઉપયોગ કરીને સ્વચ્છ વીજળી બનાવવાની વાત છે, એટલે કે વેવ એનર્જી.
એમાં ઘણી સંભાવનાઓ દેખાય છે.
સંભાવનાઓ તો છે, પણ એને વાસ્તવિક બનાવવા માટે ઘણા તકનીકી અને આર્થિક પડકારો પણ છે. હજુ એ ટેકનોલોજી એટલી વિકસી નથી.
અને બીજી વાત?
બીજી વાત વધુ ચિંતાજનક છે, ક્લાઇમેટ ચેન્જ.
એની શું અસર થશે મોજા પર?
દરરી બધી. એક તો સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે, બીજું હવામાન વધુ અસ્થિર બની રહ્યો છે, એટલે વધુ તીવ્ર અને શક્તિશાળી તોફાનો આવી શકે છે.
અને એનાથી?
એનાથી મોટા અને વધુ વિનાશક મોજા બનશે અને તોફાન વખતે જે પાણી કિનારા પર ધસી આવે છે, જેને સ્ટોર્મ સર્જ કહે છે, એ પણ વધુ ઊંચા અને ખતરનાક બનશે.
એટલે દરિયાકાંઠે રહેતા લોકો માટે જોખમ વધશે.
ચોક્કસ. લેખક ચેતવણી આપે છે કે ભવિષ્યમાં આપણા દરિયાકાંઠા વધુ અસ્થિર અને જોખમી બની શકે છે, અને એટલે જ મોજાની ગતિશીલતાને સમજવી એ હવે માત્ર જિજ્ઞાસાનો વિષય નથી રહ્યો, પણ આપણા અસ્તિત્વ માટે, આપણી સુરક્ષા માટે વધુને વધુ જરૂરી બની ગયું છે.
આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકાય? મારા મતે પહેલો અને સૌથી પાયાનો તો એ જ છે કે મોજા એટલે ગતિમાં રહેલી ઊર્જા, પાણી નહીં, ઊર્જા.
ચોક્કસ, એ પાયાનો મુદ્દો છે. બીજો, મને લાગે છે વૈશ્વિક પ્રણાલીઓની આંતરસંબંધિતતા, કેવી રીતે હવામાન, દરિયો, જમીન, જીવસૃષ્ટિ, ઇતિહાસ બધું જોડાયેલું છે. મોજા એનું ઉત્તમ ઉદાહરણ છે. આપણા ગુજરાતના કિનારે થતો ફેરફાર પણ છેક દક્ષિણ ગોળાર્ધના તોફાન સાથે જોડાયેલો હોઈ શકે.
ત્રીજું, મોજાની સર્જન અને વિનાશની બેવડી શક્તિ. એ સુંદર બીચ બનાવે છે, જીવનને આધાર આપે છે, પણ એ જ મોજા ધોવાણ કરે છે, તોફાનમાં તબાહી લાવે છે અને સુનામી રૂપે પ્રલય પણ લાવી શકે છે.
સાચી વાત. ચોથો મુદ્દો કહી શકાય માનવ અને સમુદ્રનો બદલાતો સંબંધ. પેલી પ્રાચીન દંતકથાઓ અને ભયથી શરૂ કરીને પોલિનેશિયન નાવિકોની અદ્ભુત સમજણ, આજના યુગમાં સર્ફિંગ જેવો મનોરંજનનો સંબંધ અને સાથે સાથે ઇજનેરી દ્વારા નિયંત્રણ અને ક્લાઇમેટ ચેન્જના જોખમોનો સામનો કરવાનો સંઘર્ષ.
અને પાંચમો, વિજ્ઞાન કેવી રીતે અદૃશ્યને દૃશ્યમાન બનાવે છે. શાંત દેખાતા દરિયા પાછળ છુપાયેલી ઊર્જાની લાંબી મુસાફરી, કે પછી દરિયાની અંદરના આંતરિક મોજા જે આપણે જોઈ નથી શકતા, પણ વિજ્ઞાન આપણને એ સમજાવે છે.
અને છેલ્લો, છઠ્ઠો મુદ્દો જે મને ખૂબ મહત્વનો લાગે છે, જ્ઞાન એ આદર અને અસ્તિત્વ માટેનું સાધન છે. મોજાને જેમ જેમ વધુ સમજીએ તેમ તેમ અહંકાર ઓછો થાય અને પ્રકૃતિ માટે નમ્રતા અને આદર વધે. સુનામીની સમજ આપણને ચેતવણી પ્રણાલી વિકસાવવા પ્રેરે છે. કિનારાની ગતિશીલતાની સમજ આપણને વધુ સુરક્ષિત અને ટકાઉ સમુદાયો બનાવવામાં મદદ કરે છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય, જેમ કે પેલું વાક્ય કે મોજું એ પાણી નથી પણ ઊર્જાનો ધબકાર છે, જાણે પવનનો ભૂત. આ વિચાર જ કેટલો અલગ છે.
હા, અને બીજો એક વિચાર મને બહુ ગમ્યો. કિનારો એ સીમા નથી પણ સંવાદ છે. મોજા તેના અથાક લેખક છે. આ કેટલી કાવ્યાત્મક રીતે કિનારાની જીવંત, સતત બદલાતી પ્રકૃતિને વર્ણવે છે. જાણે કિનારો અને મોજા સતત વાતચીત કરતા હોય.
અને પેલા પોલિનેશન નેવિગેટર્સ વિશે પણ એક અદ્ભુત વાત છે. પોલિનેશન નેવિગેટર માટે સમુદ્ર ખાલી જગ્યા ન હતી પણ વાંચવાનો નકશો હતો. સ્વેલ તેમનો હોકાયંત્ર હતો. આ સાંભળીને તો એમના જ્ઞાન અને અવલોકન શક્તિને સલામ કરવાનું મન થઈ જાય.
ચોક્કસ. અને એક ચેતવણી જેવી પંક્તિ જે આજે ખૂબ જ પ્રસ્તુત છે. આપણે આપણા મહાન શહેરો કિનારા પર બાંધ્યા છે, પણ ક્લાઇમેટ ચેન્જ સમુદ્રને આપણી તરફ મોડું ફેરવવા મજબૂર કરી રહ્યો છે, અને તેના મોજા એવા પ્રશ્નો પૂછવાનું શરૂ કરી રહ્યા છે જેના જવાબ કદાચ આપણી દરિયાઈ દિવાલો પાસે નહીં હોય.
આ ખરેખર આપણને વિચારતા કરી મૂકે એવી વાત છે.
આ બધી ચર્ચા પછી છેલ્લે એ સવાલ થાય કે આ બધું જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, શું ફાયદો?
અરે, ઘણા ફાયદા છે. સૌથી પહેલો અને સીધો ફાયદો તો એ છે કે પ્રકૃતિ પ્રત્યેની આપણી દ્રષ્ટિ અને સમજ બદલાય છે. હવે પછી જ્યારે આપણે, માનો કે ગુજરાતના કોઈ દરિયાકિનારે જઈએ, દીવ, સોમનાથ, માંડવી,
હા,
ત્યારે આપણે ખાલી લહેરો નહીં જોઈએ, આપણે વિચારીશું કે આ મોજું ક્યાંથી આવ્યું હશે, એની ઊર્જા કેટલી હશે, કિનારા પર એની શું અસર થઈ રહી છે, પેલું ધોવાણ દેખાય છે, પેલી રેતી ક્યાંથી આવી હશે, ભરતી ઓટના નિશાન ક્યાં છે, કયા જીવો દેખાય છે.
એટલે કે આપણો અનુભવ વધુ સમૃદ્ધ બનશે.
બરાબર. આપણી પ્રશંસા વધશે. બીજું, સુરક્ષા અને જોખમની જાગૃતિ. એ કેવી રીતે?
જેમ કે પેલા રિપ કરન્ટ્સ હોય છે જે દરિયામાં નહાતા લોકોને અંદર ખેંચી જાય છે. એ કેમ બને છે અને એનાથી કેવી રીતે બચવું, એનું વિજ્ઞાન સમજાય તો સાવચેતી રાખી શકાય.
હા, એ બહુ જરૂરી છે.
એવી જ રીતે સુનામીના ચેતવણી ચિહ્નો, જેમ કે દરિયો અચાનક બહુ પાછો હટી જાય તો એ ખતરાની નિશાની હોઈ શકે છે. આપણા લાંબા દરિયાકાંઠા માટે આ જાણકારી જીવન બચાવનારી બની શકે છે.
અને ત્રીજું,
આપણે વધુ માહિતગાર નાગરિક બની શકીએ. આપણા વિસ્તારમાં દરિયાકાંઠે કોઈ વિકાસ યોજના આવે, કોઈ દિવાલ બનવાની હોય કે બીચ પર રેતી નાખવાનો પ્રોજેક્ટ હોય,
હા, એવું થતું હોય છે,
તો આપણે એના વિશે વધુ જાણકારી સાથે વિચારી શકીએ, ચર્ચામાં ભાગ લઈ શકીએ અને ટકાઉ દરિયાકાંઠા વ્યવસ્થાપન માટે આપણો મત રજૂ કરી શકીએ.
આ પુસ્તકમાંથી મારા માટે જે સૌથી મોટો બોધપાઠ છે એ છે કે કુદરતની જે બાબતો આપણને સાવ સામાન્ય લાગે છે ને, એ ખરેખર કેટલી અસાધારણ, જટિલ અને શક્તિશાળી હોય છે. મોજા એનું જીવંત ઉદાહરણ છે. પૃથ્વીની બધી સિસ્ટમ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે એ પણ સમજાય છે.
અને મને લાગે છે કે આ પુસ્તક આપણને સમય અને વ્યાપ એટલે કે સ્કેલની સાચી સમજ આપે છે. કુદરતી શક્તિઓ આપણા રોજના અનુભવ કરતા ઘણા મોટા સ્કેલ પર અને લાંબા સમયગાળામાં કામ કરે છે. આ સમજ આપણને વધુ નમ્ર બનાવે છે. આપણે ગમે તેટલી ટેકનોલોજી વિકસાવીએ, ગમે તેટલી ઇજનેરી કરીએ, પણ અંતે તો આપણે પ્રકૃતિની આ મહાન શક્તિઓ સાથે જીવવાનું છે. એટલે એમને સમજવું અને એમનો આદર કરવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે.
ખરેખર વિજ્ઞાન, ઇતિહાસ, કુદરત પ્રત્યેનો અચરજ અને માનવ અનુભવ, આ બધાનો અદ્ભુત સંગમ છે આ પુસ્તક.
અને અંતે એક વિચાર જે કદાચ આપણને સૌને મંથન કરવા પ્રેરી શકે છે. આપણે એક તરફ મોજાની શક્તિનો ઉપયોગ વીજળી જેવી જરૂરિયાતો માટે કરવા માંગીએ છીએ, પણ બીજી તરફ શું આપણે ક્લાઇમેટ ચેન્જને કારણે બદલાઈ રહેલા, વધુ જોખમી બની રહેલા મોજાનો સામનો કરવા માટે ખરેખર તૈયાર છીએ? આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સાધીશું?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.